એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરીશું અને એના પાછળના એક અસાધારણ વિચારક વિશે, જેમણે ખાલી બિઝનેસ કે રોકાણની દુનિયા જ નહીં પણ જીવનમાં આપણે નિર્ણયો કઈ રીતે લઈએ એ આખી રીતને જ બદલવાનો એમ કહી શકાય કે પ્રયાસ કર્યો છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ ચાર્લી મંગર અને એમના ખૂબ જ પ્રખ્યાત પુસ્તક પુઅર ચાર્લીઝ અલ્માનેકની.
બરાબર.
અને શરૂઆતમાં જ કહી દઉં કે આ કોઈ એમ કે ફટાફટ પૈસાદાર બનો એવી કોઈ સ્કીમ નથી હો. હા, એના સિદ્ધાંતો ચોક્કસ તમને નાણાકીય રીતે મદદ કરી શકે.
હા, એ તો છે જ.
પણ એનો મૂળ હેતુ છે ને એ ઘણો ઊંડો છે. એ આપણને શીખવે છે કે આ જટિલ દુનિયા આજે ગૂંચવાયેલી છે એને વધુ સ્પષ્ટ રીતે કઈ રીતે સમજવી અને વધુ તર્કબદ્ધ, મતલબ કે વધુ સારા નિર્ણયો સુધી કઈ રીતે પહોંચવું,
અને અત્યારના સમયમાં કેટલો બધું જરૂરી છે ને. તમે જુઓ ને, ચારે બાજુથી માહિતીનો મારો છે. ન્યૂઝ, સોશિયલ મીડિયા, કેટલાય એક્સપર્ટના મંતવ્યો.
બિલકુલ.
આવા સમયે ફક્ત પોતાના એક નાના ક્ષેત્રમાં બંધાઈ રહેવા કરતાં જુદા જુદા વિષયોના જ્ઞાનને ભેગું કરીને એક મોટી તસવીર જોવાની ક્ષમતા, જેને ચાર્લી મંગર બહુવિદ્યાશાખીય વિચારસરણી કહે છે, એ ખરેખર બહુ કિંમતી છે.
સાચી વાત. નહીં તો પેલી કહેવત જેવું થાય.
હા, જેની પાસે ફક્ત હથોડી હોય એને બધું ખીલી જ દેખાય.
એકદમ. મંગરનો અભિગમ આપણને એ જ બતાવે છે કે આવી સંકુચિત માનસિકતાથી કઈ રીતે બચવું અને અને વાસ્તવિક દુનિયામાં વધુ સારા પરિણામો કઈ રીતે મેળવવા.
તો ચાલો આ અનોખી પ્રતિભાના જીવન અને એમના વિચારોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ.
ચોક્કસ.
તો શરૂઆત કરીએ ચાર્લી મંગરના પરિચયથી. મોટાભાગના લોકો તો એમને વોરેન બફેટના એમ કે જમણા હાથ, એમના લાંબા સમયના બિઝનેસ પાર્ટનર અને બર્કશાયર હેથવેના વાઇસ ચેરમેન તરીકે જ ઓળખે છે. પણ એમની ઓળખ આનાથી ઘણી વધારે છે, ખરું ને?
હા, બિલકુલ. એમને ખાલી બફેટના સાથીદાર કહેવા એ તો એમની પ્રતિભાને ઓછી આંકવા બરાબર છે. એ પોતે જ એક અસાધારણ વિચારક હતા, બહુ કુશળ રોકાણકાર અને સૌથી મહત્વનું, જ્ઞાનના જુદા જુદા ક્ષેત્રોને ભેગા કરીને એનો વ્યવહારમાં ઉપયોગ કરવાના એવા પ્રખર હિમાયતી હતા.
એમની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ હતી, નહીં?
હા, ખૂબ જ વિવિધતાસભર. કાયદો ભણ્યા હતા એ તો તમે કહ્યું.
હા, કાયદો.
પણ એ પહેલા ગણિત અને ભૌતિકશાસ્ત્ર પણ ભણ્યા હતા. અને બીજા વિશ્વયુદ્ધ વખતે તો ખબર છે યુએસ આર્મી એર કોર્પ્સમાં હવામાન શાસ્ત્રી તરીકે પણ કામ કર્યું.
ઓહો.
પછી સફળ વકીલ બન્યા, રિયલ એસ્ટેટમાં ગયા, ત્યાં પણ સફળ રહ્યા અને છેવટે દુનિયાના સૌથી સફળ રોકાણકારોમાં સ્થાન પામ્યા. એટલે આ બધા અલગ અલગ અનુભવોએ જ એમના વિચારોને અનોખા બનાવ્યા.
વાહ. એટલે કોઈ એક જ લાઈનના એક્સપર્ટ નહોતા. એમની ખાસ વાત શું હતી જેણે એમને આટલા સફળ બનાવ્યા?
એમની સૌથી મોટી ખાસિયત એ જ હતી કે કોઈ એક વિષયના ચશ્માથી દુનિયા નહોતા જોતા. એ શું કરે, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ઇતિહાસ, ભૌતિકશાસ્ત્ર, આવા અનેક ક્ષેત્રોના જે મૂળભૂત સિદ્ધાંતો હોય ને, જે પાવરફુલ હોય, યુનિવર્સલ હોય, એને પકડી લે. અને પછી આ બધા વિચારોને ભેગા કરીને વાસ્તવિક સમસ્યાઓ, ખાસ કરીને બિઝનેસ અને રોકાણના નિર્ણયો, એ ઉકેલવામાં વાપરે. એ ખાલી વાતો કરનારા થિયરીસ્ટ નહોતા પણ પ્રેક્ટિશનર હતા, સિદ્ધાંતોને જીવનમાં ઉતારનારા, સાચા અર્થમાં લાઇફલોંગ લર્નર, સેલ્ફ એજ્યુકેટેડ પોલીમેથ, એટલે કે બહુશ્રુત.
ખરેખર પ્રેરણાદાયક. તો હવે એમના પુસ્તક પર આવીએ. પુઅર ચાર્લીઝ અલ્માનેક, આ નામ કંઈક જાણીતું લાગે છે.
હા, નામ પાછળ પણ મજાની વાત છે. એ બેન્જામિન ફ્રેન્કલિનના પ્રખ્યાત પુઅર રિચાર્ડ્સ અલ્માનેક પરથી લીધું છે. મંગર ફ્રેન્કલિનના બહુ મોટા પ્રશંસક હતા, એમના જેવા જ બહુમુખી અને પ્રેક્ટિકલ.
અચ્છા, અને આ પુસ્તક એટલે એ એમણે જાતે લખ્યું છે?
ના, એમ નહીં. આ કોઈ પરંપરાગત પુસ્તક નથી કે મંગેરે બેસીને લખ્યું હોય. પીટર કોફમેન નામના એક સંપાદકે શું કર્યું છે કે મંગેરે વર્ષો દરમિયાન અલગ અલગ જગ્યાએ જે ભાષણો આપ્યા, વાતો કરી, ઇન્ટરવ્યૂ આપ્યા, લેખો લખ્યા, એ બધાનો એક સરસ સંગ્રહ તૈયાર કર્યો છે. એમાં મંગરના વિચારોનો નિચોડ છે.
સમજાઈ ગયું. અને આ પુસ્તકનો મુખ્ય સંદેશો શું છે, એ શું કહેવા માગે છે?
પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે ને, એ છે દુન્યવી શાણપણ, એટલે કે વર્લ્ડલી વિઝડમ કેવી રીતે કેળવવું. મંગર એમ કહે છે કે સાચું શાણપણ કોઈ એક જ વિષયમાં માસ્ટરી કરવાથી નથી આવતું. એના બદલે તમારે શું કરવું પડે? જુદા જુદા મુખ્ય વિષયો, ગણિત, ફિઝિક્સ, બાયોલોજી, સાયકોલોજી, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, આ બધામાંથી જે સૌથી મૂળભૂત અને મહત્ત્વના ખ્યાલો હોય ને, એનમે મેન્ટલ મોડલ્સ, માનસિક મોડલ્સ કહે છે, એ શીખવા પડે.
માનસિક મોડેલો
તોને એકબીજા સાથે જોડવાના, એક નેટવર્કની જેમ, એક માળખાની જેમ. એનાથી વિચારવાની ક્ષમતા વિકસાવવી પડે. આ માળખાને જ એ માનસિક મોડેલોનું લેટેસ્ટ વર્ક કહે છે.
ઓકે, લેટેસ્ટ વર્ક એટલે કે જો હું બરાબર સમજ્યો હોઉં તો આ પુસ્તક આપણી વિચારવાની બે મુખ્ય નબળાઈઓ પર ફોકસ કરે છે. એક તો પેલી હથોડીવાળી વાત, એટલે કે બહુ સાંકડી વિચારસરણી,
બરાબર.
અને બીજું, આપણે માણસો તરીકે જે શું કહેવાય, માનસિક ભૂલો, પૂર્વગ્રહો રાખીએ છીએ તે.
એકદમ સાચું પકડ્યું. પહેલી સમસ્યા છે સ્પેશલાઇઝેશનના નામે આવતી સાંકડી દ્રષ્ટિ. ડૉક્ટર ખાલી શરીર જુએ, એન્જિનિયર ખાલી મશીન, પણ રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ આવા ખાનામાં બંધ બેસતા નથી,
બરાબર.
અને બીજી, કદાચ એનાથી પણ ગંભીર સમસ્યા છે, આપણી અંદર રહેલા મનોવૈજ્ઞાનિક પૂર્વગ્રહો, બાયસીસ. આપણે જાણતા અજાણતા એવી રીતે વિચારીએ છીએ જે તર્કબદ્ધ નથી હોતું અને ખોટા નિર્ણયો તરફ લઈ જાય છે. આ પુસ્તક આ પૂર્વગ્રહોને ઓળખવામાં મદદ કરે છે અને એના પ્રભાવથી બચવા માટે માર્ગદર્શન આપે છે, જેથી આપણે વધુ સ્પષ્ટ અને હા નૈતિક રીતે વિચારી શકીએ. આ કોઈ ફટાફટ સફળતાની ચાવી નથી આપતું, પણ વિચારવાની અને શીખવાની એક લાઇફલોંગ મેથડ આપે છે.
ચાલો અત્યારે આ લેટેસ્ટ વર્ક અને માનસિક મોડેલોની દુનિયામાં થોડા વધારે ઊંડા ઉતરીએ. મંગર કેમ આટલો ભાર મૂકે છે કે બહુ વિદ્યાશાખીય બનવું જોઈએ? શું પોતાના ફિલ્ડમાં બેસ્ટ બનવું કાફી નથી?
મંગરના મતે બિલકુલ નહીં. કારણ તમે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ જુઓ, ભલે એ બિઝનેસ ચલાવવાની હોય, રોકાણ કરવાની હોય, કે પછી સમાજનો કોઈ પ્રશ્ન હોય, એ ક્યારેય ખાલી ઇકોનોમિક્સનો કે ખાલી સાયકોલોજીનો પ્રશ્ન નથી હોતો.
સાચી વાત છે.
એમાં બધા પાસા ગૂંથાયેલા હોય છે. આપણું જે એજ્યુકેશન છે ને, એ આપણને ઊંડા ઉતરતા શીખવે છે, જે જરૂરી છે, પણ ઘણીવાર એ આપણને બીજા ક્ષેત્રો માટે આંધળા બનાવી દે છે. વકીલ કાયદામાં જ રહે, માર્કેટિંગવાળો ગ્રાહકને જ જુએ, પણ સફળ ઉકેલ માટે તમારે પ્રોબ્લેમને અનેક એંગલથી જોવો પડે.
અને એટલે જ એ માનસિક મોડેલોની વાત કરે છે. પણ આ માનસિક મોડેલ એટલે શું ખરેખર? કોઈ બહુ અઘરા સિદ્ધાંતો છે?
ના, જરાય નહીં. માનસિક મોડેલ એટલે એમ સમજો ને, કોઈ એક વિષયનો મૂળભૂત પાવરફુલ આઈડિયા જેનો ઉપયોગ તમે દુનિયાને સમજવા કરી શકો. જેમ કે ગણિતમાં ચક્રવૃદ્ધિ વ્યાજ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, પૈસા સમય સાથે કઈ રીતે વધે છે.
હા, બરાબર.
ફિઝિક્સમાંથી ક્રિટિકલ માસનો આઈડિયા, કોઈ વસ્તુ શરૂ થવા માટે જે ઓછામાં ઓછી એનર્જી કે સંખ્યા જોઈએ તે. આને બિઝનેસમાં વિચારો, નવો પ્રોડક્ટ માર્કેટમાં ચાલવા માટે શરૂઆતમાં કેટલા કસ્ટમર જોઈએ.
ઓકે.
એવી જ રીતે બાયોલોજીમાંથી ઇવોલ્યુશનનો સિદ્ધાંત, પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને ટકી રહેવું. કંપનીઓએ પણ માર્કેટના બદલાવ સાથે સતત બદલાતા રહેવું પડે, નહીં તો ડાયનાસોર જેવી હાલત થાય.
અને મનોવિજ્ઞાનના મોડેલો, એ તો બહુ જ મહત્વના છે, નહીં?
અત્યંત મહત્વના. કારણ કે છેવટે તો બધા નિર્ણયો માણસો લે છે અને બધા વ્યવહારો માણસો વચ્ચે થાય છે. મંગર કહે છે કે તમારે આવા લગભગ 80-90 જેટલા મુખ્ય મોડેલો અલગ અલગ વિષયોમાંથી શોધી કાઢવાના, અને સૌથી અગત્યનું, એમને અલગ અલગ નથી રાખવાના, એમને એકબીજા સાથે જોડવાના છે, એમની વચ્ચેના કનેક્શન સમજવાના છે. આ જ છે માનસિક મોડેલોનું લેટેસ્ટ વર્ક.
અચ્છા, જેમ કે પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ છે, એ ખાલી પૈસા માટે જ નથી, જ્ઞાન પણ તો કમ્પાઉન્ડ થાય છે જો તમે રોજ થોડું શીખો,
બરાબર.
અને એવી જ રીતે આપણી શાખ, પ્રતિષ્ઠા, એ પણ સમય સાથે વધે છે. આ ખરેખર વિચારવા જેવું છે.
બિલકુલ. અને આ જ વિચાર આપણને પુસ્તકના સૌથી પાવરફુલ ભાગ તરફ લઈ જાય છે, માલવ ગેરસમજનું મનોવિજ્ઞાન.
વાવ.
ધ સાયકોલોજી ઓફ હ્યુમન મિસજજમેન્ટ. અહીં મંગરે લગભગ 25 જેટલી એવી માનસિક વૃત્તિઓ, પૂર્વગ્રહોની વાત કરી છે, જે આપણને સિસ્ટમેટિકલી ખોટા નિર્ણયો લેવડાવે છે. આ જાણવું ખૂબ જરૂરી છે.
ઓહ, આ તો બહુ જ રસપ્રદ લાગે છે. થોડા ઉદાહરણ આપશો? મને લાગે છે આપણે બધા ભૂલો કરતા જોઈશું.
ચોક્કસ. એક છે પુરસ્કાર અને સજાની અત્યંત પ્રતિક્રિયા. સીધી ભાષામાં કહીએ તો લોકો ઇન્સેન્ટિવ, ગાજર અને પનિશમેન્ટ, લાકડી માટે બહુ જ સ્ટ્રોંગલી રિએક્ટ કરે છે. ક્યારેક તો આ ઇન્સેન્ટિવ નીતિમત્તાને પણ બાજુ પર મુકાવી દે. બીજું, ગમતાન ગમતા વ્યક્તિ પ્રત્યેનો અતાર્કિક ઝોક. આપણને જે ગમે ને એની બધી વાત સાચી લાગે, અને જે ન ગમે એની સાચી વાત પણ ખોટી લાગે. આવું થાય છે ને?
હા હા, બહુ થાય છે. અને પેલું શંકા ટાળવાની વૃત્તિ, મતલબ કે આપણને અનિશ્ચિતતા નથી ગમતી એટલે ફટાફટ કોઈ પણ નિર્ણય પર આવી જઈએ ભલે ખોટો હોય.
હા, અને સામાજિક પુરાવા, સોશિયલ પ્રૂફ, બીજા બધા જે કરે છે એ જ કરવું. શેરબજારમાં બધા ખરીદે એટલે આપણે પણ ખરીદી લઈએ ભલે ભાવ ગમે તેટલો હોય. આ ટોળાશાહી.
હા, ક્લાસિક ઉદાહરણ છે તો.
એકદમ. અને સાથે છે પુષ્ટિપૂર્વગ્રહ, કન્ફર્મેશન બાયસ. આપણી માન્યતા સાચી છે એવું સાબિત કરતી માહિતી જ આપણે શોધીએ, બાકીની અવગણીએ. રાજકારણમાં આ બહુ દેખાય.
બરાબર.
અને સત્તાનો ખોટો પ્રભાવ, ઓથોરિટી બાયસ. કોઈ ડોક્ટર, પ્રોફેસર કે મોટો સાહેબ કહે એટલે આપણે માની લઈએ ભલે એમને એ વિશેની ખબર ન પણ હોય. મંગર કહે છે કે આ બધાથી આપણે સાવ મુક્ત તો ન થઈ શકીએ, પણ એને ઓળખતા શીખીએ ને તો એના શિકાર બનતા બચી શકીએ.
અને જ્યારે આ બધા પૂર્વગ્રહો ભેગા થાય ત્યારે, એને માટે પણ મંગરે કંઈ કહ્યું છે ને?
હા, એને લોલાપાલુઝા અસર, લોલાપલ્લુઝા ઇફેક્ટ કહે છે. આ એવી સ્થિતિ છે જ્યારે બે ત્રણ કે વધારે સાયકોલોજિકલ ટેન્ડન્સી એક જ દિશામાં સાથે કામ કરે ને ત્યારે એનું પરિણામ જબરદસ્ત, પાવરફુલ હોય છે, ઘણીવાર અતાર્કિક પણ હોય છે.
ઓહો.
બંગર કોકાકોલાની સફળતા સમજાવવા આનો ઉપયોગ કરે છે. એમાં ક્લાસિકલ કન્ડિશનિંગ છે, એડ સાથે ખુશી જોડાયેલી, સોશિયલ પ્રૂફ છે, બધા પીવે છે, પ્રોડક્ટની ફિઝિકલ અસર છે, કેફીન, ખાંડ, આવા અનેક ફેક્ટર ભેગા મળીને એવી લોયલ્ટી બનાવે છે જે તોડવી અઘરી છે. આ બિઝનેસ અને માર્કેટિંગ માટે બહુ જ કિંમતી સમજ છે.
ખરેખર આ સાયકોલોજીવાળો ભાગ તો આંખ ખોલી નાખે એવો છે. પુસ્તકમાં એક બીજો વિભાગ પણ છે, વ્યવહારુ વિચારસરણી વિશે, વ્યવહારુ વિચારો. એમાં શું છે?
આ વિભાગ આપણને મેટા કોગ્નિશન માટે પ્રોત્સાહિત કરે છે, એટલે કે આપણે પોતે કેવી રીતે વિચારીએ છીએ એના પર વિચારવું.
વિચારવા પર વિચારવું?
હા, એમાં કેટલીક ટેકનિક છે, જેમ કે ઇમ્પોર્ટન્ટ નિર્ણય લેતા પહેલા ચેકલિસ્ટ વાપરવી. જેમ પાયલટ ફ્લાઇટ પહેલા ચેકલિસ્ટ જુએ, એમ આપણે પણ મુખ્ય મુદ્દા ચેક કરી લેવા જોઈએ જેથી ભૂલ ન થાય. બીજું, ઊંધી વિચારસરણી, ઇન્વર્ઝન. આ બહુ પાવરફુલ છે.
ઊંધી વિચારસરણી, એ શું છે વળી?
સામાન્ય રીતે આપણે શું વિચારીએ, સફળતા કઈ રીતે મળે? મંગર કહે છે ઘણીવાર એનાથી ઊંધું વિચારો, નિષ્ફળતા કઈ રીતે ટાળવી.
ઓકે.
એટલે કે તમે જે કરવા જઈ રહ્યા છો એમાં શું શું ખોટું થઈ શકે છે, કઈ કઈ બાબતો તમને ફેલ કરી શકે છે, એની લિસ્ટ બનાવો અને પછી ખાતરી કરો કે તમે એ ભૂલ ન કરો. જો તમે ફેલ થવાના મુખ્ય કારણો ટાળી દીધા તો સફળતાની શક્યતા આપોઆપ વધી જાય.
વાહ, આ તો રસપ્રદ છે.
અને ત્રીજી વાત છે પોતાની યોગ્યતાની મર્યાદા, સર્કલ ઓફ કોમ્પિટન્સને ઓળખવી. તમને શું આવડે છે અને શું નથી આવડતું એની સ્પષ્ટ સમજ હોવી જોઈએ, અને જે નથી આવડતું એમાં ડોક્યું ન કરવું. અડધું જ્ઞાન ખતરનાક હોય છે.
પુસ્તકમાં બર્કશાયર હાથવેની જે મીટિંગ્સ થાય છે એના અંશો પણ છે. એનું શું મહત્વ છે?
અરે, એ ભાગો તો ખરેખર સોના જેવા છે. એમાં મંગર અને બફેટ શેરહોલ્ડર્સના અઘરા પ્રેક્ટિકલ સવાલોના જવાબ આપે છે. એનાથી આપણને લાઈવ જોવા મળે છે કે તેઓ જે સિદ્ધાંતોની વાતો કરે છે, મલ્ટી ડિસિપ્લિનરી અપ્રોચ, મેન્ટલ મોડલ્સ, બાયસીસની સમજ, એને રિયલ વર્લ્ડમાં, રોકાણ અને બિઝનેસના નિર્ણયોમાં કઈ રીતે વાપરે છે.
એટલે થિયરી નહીં, પ્રેક્ટિસ દેખાય છે.
બરાબર. ફક્ત થિયરી નથી, જેમ કે કોઈ કંપનીનું એનાલિસિસ કરતી વખતે એ ખાલી આંકડા નથી જોતા, પણ એની કોમ્પિટિટિવ ખાઈ, મોટ કેટલી મજબૂત છે. આ બાયોલોજીનું મોડલ થયું. એના મેનેજમેન્ટના ઇન્સેન્ટિવ શું છે, સાયકોલોજી, અને એ ઇન્ડસ્ટ્રીના લાંબા ગાળાના ટ્રેન્ડ કેવા છે, હિસ્ટ્રી, આ બધું જોવામાં આવે છે.
ખૂબ સરસ. તો જો આપણે આખા પુસ્તકના સારને થોડા મુખ્ય સંદેશાઓમાં તારવીએ તો પહેલો અને સૌથી મુખ્ય સંદેશ કયો ગણી શકાય?
મારા મતે પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, બહુ વિદ્યાશાખીય વિચારસરણી અપનાવવી અનિવાર્ય છે. આ કોઈ શોખની વાત નથી, પણ સર્વાઇવલ અને સક્સેસ માટેની બેઝિક શરત છે. દુનિયાની સમસ્યાઓ જટિલ છે, મલ્ટી ડાયમેન્શનલ છે, એટલે એના ઉકેલ માટે આપણો દૃષ્ટિકોણ પણ વિશાળ હોવો જોઈએ. એક જ વિષયના જ્ઞાનથી નહીં ચાલે.
બીજો મુખ્ય મુદ્દો જેના પર આખું પુસ્તક ઊભું છે એ છે માનસિક મોડેલોનું મહત્ત્વ. આ ખાલી થિયરી નથી, પણ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ કરવાના ટૂલ્સ છે, ઓજારો છે. એમને ઊંડાણથી સમજવા, એમની વચ્ચેના કનેક્શન જોવા અને હા, સમય સાથે અપડેટ કરતા રહેવું જરૂરી છે.
જેમ કારીગર પાસે અલગ અલગ ઓજાર હોય, એમ સારા વિચારક પાસે અલગ અલગ મેન્ટલ મોડલ્સ હોવા જોઈએ.
ત્રીજું અને કદાચ રોજબરોજના જીવનમાં સૌથી વધુ ઉપયોગી એ છે પોતાના જ્ઞાનાત્મક પૂર્વગ્રહો, કોગ્નેટિવ બાયસીસને ઓળખવા અને એનો સામનો કરવો. આપણું મગજ આપણને છેતરવા માટે જ બન્યું છે એમ લાગે ક્યારેક.
હા હા, આ બાયસીસ આપણા નિર્ણયોમાં ભૂલો કરાવે છે. એમને સમજમાંથી આપણે વધુ રેશનલ બની શકીએ છીએ, ખાસ કરીને જ્યારે લાગણીઓ હાવી હોય, સ્ટ્રેસ હોય કે ટોળાનું દબાણ હોય, જેમ કે રોકાણ વખતે કે કોઈ મોટો લાઈફ ડિસિઝન લેતી વખતે.
ચોથો મુદ્દો મને બહુ ગમ્યો, નૈતિક વર્તનનું મહત્વ. મંગર ભારદીને કહે છે કે પ્રામાણિકતા, ભરોસો, ન્યાયીપણું આ ખાલી સારી વાતો નથી, લાંબા ગાળે આ ખૂબ જ પ્રેક્ટિકલ છે. આપણે ગુજરાતમાં કે ભારતમાં જે શાખ કે પાઘડીની વાત કરીએ છીએ ને,
બરાબર
એ આ જ છે. સારી રેપ્યુટેશન બનાવતા વર્ષો લાગે છે, પણ એ એક એવી અસ્કયામત છે જે લાંબા ગાળે બિઝનેસમાં અને સંબંધોમાં ખૂબ ફાયદો કરાવે છે.
અને પાંચમો સંદેશ જે મંગરના પોતાના જીવનમાંથી જ દેખાય છે તે છે સતત શીખતા રહેવું. લર્નિંગ ક્યારે પૂરું નથી થતું. દુનિયા બદલાય છે, નવું નોલેજ આવે છે. મંગર પોતે 99 વર્ષના થયા ત્યાં સુધી વાંચતા અને શીખતા રહ્યા. ખૂબ વાંચવું, પોતાની અને બીજાની ભૂલોમાંથી શીખવું અને નવા પુરાવા મળે તો પોતાના વિચારો બદલવાની હિંમત રાખવી, આ સફળ અને શું કહેવાય સમૃદ્ધ જીવનની ચાવી છે.
અને કદાચ છઠ્ઠો મુદ્દો, સરળતા અને કેન્દ્રીકરણ. ગમે તેવી જટિલ સિચ્યુએશન હોય, કયા 2-3 ફેક્ટર સૌથી વધુ અસર કરે છે એ ઓળખી કાઢવું અને એના પર જ ફોકસ કરવું. અને સાતમો, લાંબા ગાળાનો દૃષ્ટિકોણ. પેલું કમ્પાઉન્ડિંગનો જાદુ છે ને, પૈસાનો હોય, જ્ઞાનનો હોય કે સંબંધોનો, એ ધીરજ રાખનારને જ મળે છે, ઉતાવળા નિર્ણયો ટાળવા.
હા, આ બધા સંદેશા ભેગા મળીને વિચારવાની અને જીવવાની એક બહુ શક્તિશાળી ફિલોસોફી બનાવે છે.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે સીધા મગજમાં બેસી જાય, યાદ રહી જાય. ચલો એવા કેટલાક મોતી જેવા વિચારો જોઈએ. પહેલો વિચાર, બીજા લોકોએ જે શ્રેષ્ઠ શોધી કાઢ્યું છે તેમાં નિપુણતા મેળવવી એ એક શિસ્ત છે. બધું જાતે જ વિચારવાનો પ્રયાસ ન કરવો. આનો શું મતલબ?
આ નમ્રતા અને કાર્યક્ષમતા શીખવે છે. જ્ઞાન પેઢી દર પેઢી આગળ વધતું આવ્યું છે. આપણે દર વખતે વ્હીલ રીઇન્વેન્ટ કરવાની જરૂર નથી. જે લોકો આપણાથી વધુ જાણે છે, જેમણે કોઈ વિષયમાં ઊંડું કામ કર્યું છે, એમના જ્ઞાનનો લાભ લેવો જોઈએ. એમના વિચારો શીખવા, સમજવા અને પછી એના પર આપણું કામ આગળ વધારવું. આનાથી સમય અને શક્તિ બંને બચે છે.
બીજો વિચાર, જો તથ્યો કોઈ સૈદ્ધાંતિક માળખામાં ગોઠવાયેલા ન હોય તો તે ઉપયોગી નથી. આપેલું લેટેસ વર્ક યાદ અપાવે છે.
બરાબર, આ એ જ વાત છે. ખાલી માહિતી કે આંકડા ભેગા કરવાનો મતલબ નથી. જ્યાં સુધી તમે એ માહિતીને કોઈ મોટા સંદર્ભમાં કોઈ મોડેલ સાથે જોડી ન શકો ત્યાં સુધી એ ખાલી ડેટા છે, નોલેજ નથી. તથ્યોને અર્થ આપવા માટે એમની વચ્ચેના સંબંધો, પેટર્ન, કારણો સમજવા જરૂરી છે, અને એ સમજવા માટે મેન્ટલ મોડલ્સનું માળખું કામ લાગે.
ત્રીજો વિચાર, જે મને બહુ ગમે છે અને થોડો ફની પણ લાગે છે, ખૂબ બુદ્ધિશાળી બનવાનો પ્રયાસ કરવા કરતાં સતત મૂર્ખ ન બનવાનો પ્રયાસ કરવાથી લાંબા ગાળે ઘણો ફાયદો થાય છે.
આ પેલી ઊંધી વિચારસરણી જેવો?
હા, આ ઇન્વર્ઝનનો જ પડઘો છે. મંગર કહે છે કે મોટા ભાગના લોકો સ્માર્ટ બનવા મથે છે, કોઈ મોટી સફળતા પાછળ દોડે છે, પણ ઘણીવાર ખાલી મોટી ભૂલો કરવાનું ટાળો ને તો પણ તમે મોટા ભાગના લોકોથી આગળ નીકળી જાઓ છો.
હા, એ વાત સાચી. જીવનમાં અને ખાસ કરીને રોકાણમાં મોટી ભૂલો તમને બહુ પાછળ ધકેલી દે છે. એટલે શું ન કરવું જોઈએ એના પર ધ્યાન આપવું, એ શું કરવું જોઈએ જેટલું જ, કદાચ એનાથી પણ વધુ ઇમ્પોર્ટન્ટ છે. મૂર્ખામી ટાળો, બુદ્ધિ આપોઆપ દેખાશે.
ચોથો વિચાર, જે બિઝનેસ અને માણસોને સમજવા માટે બહુ પાયાનો છે. મને પ્રોત્સાહન બતાવો, હું તમને પરિણામ બતાવીશ. શો મી ધ ઇન્સેન્ટિવ એન્ડ આઈ વિલ શો યુ ધી આઉટકમ.
આ બહુ જ પાવરફુલ ઓબ્ઝર્વેશન છે. મંગર માને છે કે જો તમારે સમજવું હોય કે લોકો કે ઓર્ગેનાઇઝેશન કેમ કોઈ ચોક્કસ રીતે વર્તે છે, તો એની પાછળના ઇન્સેન્ટિવ્સ જુઓ. લોકોને શેના માટે રિવોર્ડ મળે છે, શેના માટે સજા થાય છે. ભલે પૈસા હોય, સમાજમાં માન હોય કે પાવર હોય, મોટાભાગે લોકો એવું જ કરશે જે એમના હિતમાં હોય, જે એમને ઇન્સેન્ટિવાઇઝ કરતું હોય. જો તમે ઇન્સેન્ટિવની ગેમ સમજી ગયા, તો તમે આઉટકમનું અનુમાન લગાવી શકો.
અને પાંચમો, જે આપણા બધા માટે છે. મેં મારા જીવનમાં એવા કોઈ શાણા માણસને જોયો નથી જે સતત વાંચતો ન હોય, એક પણ નહીં.
આના પર તો શું કહેવું, આ સીધું સતત શીખવાના મહત્વ પર ભાર મૂકે છે. શાણ પણ કંઈ જન્મથી નથી આવતું, એ સતત નોલેજ મેળવવાથી, નવા વિચારોના સંપર્કમાં આવવાથી અને મનન કરવાથી કેળવાય છે. અને વાંચન એ નોલેજ મેળવવાનો સૌથી સહેલો અને કદાચ સૌથી સસ્તો રસ્તો છે. જે શીખવાનું બંધ કરે છે એ આગળ વધવાનું બંધ કરે છે.
આ બધા વિચારો ખરેખર મનમાં ઉતારી લેવા જેવા છે. પણ હવે સૌથી મુખ્ય સવાલ, આ બધું જ્ઞાન આપણે આપણા રોજિંદા જીવનમાં, રિયલ લાઈફમાં કઈ રીતે વાપરી શકીએ?
ઘણી બધી રીતે, જેમ કે રોકાણ અને નાણાકીય નિર્ણયોમાં. મોટાભાગના લોકો ખાલી પાસ્ટના નંબર કે માર્કેટ ટ્રેન્ડ જુએ છે, પણ મંગરનો અપ્રોચ કહે છે કે તમારે કંપનીના બિઝનેસ મોડેલની ટકાઉપણું, એની ખાય છે, એના મેનેજમેન્ટની ઈમાનદારી અને કાબેલિયત, ઇન્ડસ્ટ્રીના લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ અને માર્કેટમાં ચાલતા સાયકોલોજીકલ બાયસીસ, લોકો વધુ પડતા આશાવાદી છે કે નિરાશાવાદી, આ બધું જોવું જોઈએ. આ મલ્ટીડિસિપ્લિનરી વ્યૂ તમને વધુ સારા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવામાં મદદ કરે છે.
અને બિઝનેસ અને મેનેજમેન્ટમાં
ત્યાં પણ બહુ ઉપયોગી છે. સ્ટાફને કઈ રીતે મોટિવેટ કરવો, ખાલી પગાર વધારવાથી ન ચાલે. એમની સાયકોલોજીકલ જરૂરિયાતો જેમ કે માન્યતા, ઓટોનોમી સમજવી પડે. સાયકોલોજી મોડલ, કસ્ટમર સાથે લાંબા ગાળાના સંબંધો કઈ રીતે બાંધવા, ભરોસો અને પારદર્શિતા, એથિક્સ જરૂરી છે. માર્કેટ બદલાય, એની સાથે કઈ રીતે એડજસ્ટ થવું. બાયોલોજી, ઇવોલ્યુશન, ભૂલ ટાળવા માટે સિસ્ટમ અને ચેકલિસ્ટ કઈ રીતે બનાવવા. એન્જિનિયરિંગ, આમ અલગ અલગ મોડેલ વાપરીને વધુ મજબૂત બિઝનેસ બનાવી શકાય. વ્યક્તિગત નિર્ણયોમાં પણ ઘણો ફેર પડી શકે છે. કોઈ મોટી ખરીદી કરતા પહેલા, કેરિયર ચેન્જનું વિચારતા પહેલા કે સંબંધો વિશે નિર્ણય લેતા પહેલા આપણે જાતને પૂછી શકીએ, શું હું કોઈ બાયસનો શિકાર બની રહી છું? શું મેં બધી બાજુથી વિચાર્યું છે? શું ખોટું થઈ શકે છે? ઇન્વર્ઝન, એક નાની ચેકલિસ્ટ બનાવીને મુખ્ય પોઈન્ટ્સ ચેક કરી લેવાથી મોટી ભૂલો ટાળી શકાય છે.
અને શિક્ષણ અને સેલ્ફ ડેવલપમેન્ટ માટે તો આ પુસ્તક એક ગાઈડ જેવું છે. એ આપણને ખાલી આપણી જોબ કે બિઝનેસ પૂરતું સીમિત ન રહેતા દુનિયાના અલગ અલગ વિષયોમાં રસ લેવા અને વાંચવા માટે પ્રેરે છે. આપણે ભૂતકાળમાં જે નિર્ણયો લીધા હોય એનું એનાલિસિસ કરવું, શું સાચું પડ્યું, શું ખોટું અને કેમ, એ શીખવાની બેસ્ટ રીત છે.
અને છેલ્લે, જટિલ સમસ્યાઓ ઉકેલવા માટે, ભલે સમાજની કોઈ સમસ્યા હોય કે પર્સનલ લાઈફની કોઈ ગૂંચવણ, એને ખાલી એક જ એંગલથી જોવાને બદલે એને અલગ અલગ મેન્ટલ મોડલ્સના લેન્સથી જોવી. ઇકોનોમિક, સાયકોલોજીકલ, સોશિયલ, હિસ્ટોરિકલ, આમ કરવાથી પ્રોબ્લેમના મૂળ કારણો વધુ સ્પષ્ટ થાય છે અને વધુ સારા સોલ્યુશન મળે છે. ઊંધી વિચારસરણી અહીં પણ કામ લાગે. આ પ્રોબ્લેમને વધુ ખરાબ કરવો હોય તો શું કરવું જોઈએ, આ વિચારવાથી જ એને ઉકેલવાના રસ્તા દેખાવા માંડે છે.
ખરેખર આ પુસ્તકના વિચારો કોઈ એક ફિલ્ડ પૂરતા નથી, પણ લાઈફના લગભગ દરેક એરિયાને ટચ કરે છે. તો આજના મંથનના અંતે તમારા માટે મુખ્ય શીખ શું રહી?
મારા માટે સૌથી મોટો ટેક અવે એ છે કે અસાધારણ સફળતા માટે તમારે જન્મજાત અસાધારણ બુદ્ધિની જરૂર નથી. એના બદલે તમારે શું જોઈએ, અલગ અલગ ફિલ્ડના જે બેઝિક યુનિવર્સલ પ્રિન્સિપલ્સ છે એને ઊંડાણથી સમજવાની જરૂર છે, અને પછી એને ડિસિપ્લિનથી સતત પોતાના નિર્ણયોમાં લાગુ કરવાની જરૂર છે. મલ્ટીડિસિપ્લિનરી વ્યૂ, પોતાના બાયસીસ પ્રત્યેની અવેરનેસ અને મજબૂત એથિકલ ફાઉન્ડેશન, આ ત્રણ વસ્તુઓ તમને વધુ સારા નિર્ણયો લેવામાં અને છેવટે વધુ સંતોષી જીવન જીવવામાં મદદ કરી શકે છે.
અને મારા માટે જે વાત મનમાં એકદમ બેસી ગઈ તે એ છે કે રેશનલ બનવું અને શાણપણ કેળવવું એ કોઈ નેચરલ પ્રોસેસ નથી, એ એક આર્ટ છે, એક સ્કિલ છે જેને સભાન પ્રયત્નોથી લાઇફલોંગ ડેવલપ કરવી પડે છે.
બરાબર.
એનો મતલબ છે કે સતત નવું જાણવાની ક્યુરિયોસિટી રાખવી, પોતાના જ વિચારોને ચેલેન્જ કરવાની હિંમત રાખવી, ભૂલો થાય તો એને સ્વીકારીને એમાંથી શીખવું અને જરૂર પડે તો પોતાનું મત બદલવા પણ તૈયાર રહેવું. ચાર્લી મંગરનું જીવન અને એમનું આ પુસ્તક આ સતત શીખવાની જર્નીનું બેસ્ટ ઉદાહરણ છે. એ આપણને વિચારવા માટે એક નવું અને શક્તિશાળી ટૂલ આપે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.